તારીખ 11/5/1997 શ્રી સમયસર ગાથા 97 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 109
શ્રી સમયસર પરમારો કર્તા કર્મધિકાર 97 ગાથાનો ગાથાર્થ આ પૂર્વોક્ત કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કર્તા કહ્યો છે. આવું નિશ્ચયથી જે જાણે છે તે જ્ઞાની થયો થકો સર્વ કર્તૃત્વને છોડે છે. શું કહ્યું કે આગળ જે 92-96 ગાથા ચાલી એ કારણથી વિસ્તારથી વાત કરી કે આત્મા છે એ અજ્ઞાન ભાવે કરતા થાય છે, જ્ઞાનથી પોતાનું ભિન્નત્વ અનુભવમાં રહેતું હોવાથી કરતા પણ થતું નથી ક્યાંય પરદ્રવ્ય અને પરભાવમાં. નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ આ કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓને નિશ્ચયના જાણનારા કયા છે, જ્ઞાનીઓને વ્યવહારના જાણનારા એમ નથી કયો. શું જ્ઞાની કોને કયા? નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓ એમ કયો. નિશ્ચય વિધિ વિદ્વિહી જે નિશ્ચય સ્વરૂપને જાણે છે, પદાર્થના અસલ સ્વરૂપને જાણે છે, અવિકૃતપણે જેવો પદાર્થ છે તેવું જાણે છે તે જ્ઞાની છે. એવા જ્ઞાનીઓએ આત્માને કરતા કહ્યો છે. શું જે પોતાને ભૂલીને પરભાવ અને પરદ્રવ્યમાં પોતાપણું કરે છે એ કરતાપણે પરિણમતો હોવાથી, કરતા ભાવે પરિણમતો હોવાથી એને કરતા કહ્યો છે. ખરેખર કરી શકતો નથી મૂળ સ્વરૂપે આત્મા, પણ છતાં એવા મૂળ સ્વરૂપને ભૂલેલો છે અને એવો અનુભવ કરે છે કરતા થઈને પરિણમવાનો મીઠા અનુભવ. એટલે એને જ્ઞાનીઓએ કરતા કહ્યો છે. અને જે અજ્ઞાની છે એ જો નિશ્ચયથી આ પ્રમાણે જાણે એટલે પોતાના પરિણમના ને પકડી શકે, જ્ઞાનીઓએ દર્શાવ્યું તે પ્રમાણે પોતાના અનુભવની ભૂલને પકડી શકે તો તે જ્ઞાની થયો થકો, અજ્ઞાનીમાંથી જ્ઞાની થયો થકો. જુઓ શું લીધું અહીંયા, અજ્ઞાની છે એટલે અજ્ઞાની જ રહી એવું કાંઈ નહીં. જો પોતાની ભૂલ સમજે તો એ અજ્ઞાનીમાંથી જ્ઞાની થયો થકો સર્વ કર્તૃત્વને છોડે છે. જે અત્યાર સુધી કર્તૃત્વ ભાવે પરિણમતો હતો એ છોડી દે છે કે આ તો મારી ભૂલ છે, આ પ્રકારે વસ્તુ સ્થિતિ નથી, એનું કરતા પણ છૂટતા એ જ્ઞાની થાય છે. અનુભવમાં આમ જાણે તો વિકલ્પથી તો આમ જાણે છે, વિકલ્પ વાળા પરિણામથી વિકલ્પ વાળી સમજણથી તો આવું જાણે છે, છતાં પણ કરતાપણું ઊભું રહે છે. કેમ કે કરતાપણું એ પરિણમનની ભૂલ છે, કરતાપણું એ પરિણમનની ભૂલ છે. તો પરિણમનની ભૂલ તો પરિણમનમાંથી છૂટવી જોઈએ. ગાંઠ જ્યાં પડી હોય ત્યાંથી છોડવાની છે. ગાંઠ એક જગ્યાએ પડી બીજી જગ્યાએથી છોડવાનો કાંઈ અર્થ નથી, એના જેવી વાત છે. કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે અનાદિથી, કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાપણા પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે. આવું જે જાણે છે અહીંયા એમ કહેવું છે કે અજ્ઞાનને લીધે મારા મૂળ સ્વરૂપ અકર્તા સ્વભાવને નહીં જાણતો, જ્ઞાયક સ્વભાવને નહીં જાણતો એવો હું, પરના અને પોતામાં એકપણાનો વિકલ્પ કરું છું એટલે અનુભવ કરું છું, તેથી નિશ્ચયથી મને હું કરતા છું એવો મને અનુભવ થાય છે. આવું જે જાણે છે એવું જેને પોતાનું પરિણામ પકડાય છે, અંતરવલોકન વગેરે કેવી રીતે પકડાય? જ્ઞાન જો પોતાના પરિણામ ઉપર ન વળે તો આ પરિણામની ભૂલને કેવી રીતે સમજાય? ના તો સૂક્ષ્મ ભૂલ છે, પરિણામની આ સૂક્ષ્મ ભૂલ છે. એટલે અંતરવલોકનનો જેને ઘણો માવરો હોય, ઘણી પ્રેક્ટિસ હોય અને એ પ્રેક્ટિસને લઈને એનું જ્ઞાન સૂક્ષ્મ થયું હોય તો એ પોતાની ભૂલને પકડી શકે. પોતાની ભૂલ પકડે તો ભૂલ છૂટે, ભૂલ ન સમજાય તો ભૂલ ન છૂટે. ભૂલ સ્વભાવમાં નથી, એક બાજુથી જોઈએ તો સ્વભાવ કે જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ છે એ સ્વભાવમાં ભૂલ નથી. ભૂલ વર્તમાન પરિણામમાં છે, પરિણામ પણ સ્થૂળ છે, પરિણામમાં ઉત્પન્ન થતી ભૂલ પણ સ્થૂળ છે. એટલું પણ જાણવા માટે જેનું જ્ઞાન પોતાની બાજુ વળતું નથી, હજી તો પર્યાય પૂરતું જ વળવાની વાત છે. હજી દ્રવ્ય સ્વભાવ સુધી વળવું, અંતર્મુખ થવું, એ તો આગળની વાત છે. આ તો અહીંથી પાછો વળે, આ બાજુ જે પર સન્મુખ છે એટલું જ્ઞાન પર સાથે જ પ્રવૃત્તિ બહિર્મુખ પરિણામ કરી રહ્યું છે. પોતાને તો જોતું થાય કે પરિણામમાં ભૂલ શું થાય છે, એ સ્થૂળતા ન પકડી શકે, એને સૂક્ષ્મ એવો આત્મ સ્વભાવ ગ્રહણ થવાનો કોઈ અવસર આવતો નથી. એ દલીલ કરે છે ભાઈ દેવીલાલજી આવ્યા હતા ને. સ્વભાવમાં ભૂલ ક્યાં છે? વાત બરાબર છે, સ્વભાવમાં ભૂલ નથી, પણ એવો સ્વભાવ ભૂલને ગ્રહણ કર્યા પહેલા ગ્રહણ થઈ ગયો કે ભૂલને સમજ્યા વિના પકડાયા વિના ગ્રહણ થઈ ગયો? ક્રમ શું છે આનો? ક્રમની મોટી ગડબડ છે. જે લોકો વિધિના વિષયથી અજાણ છે એ ક્રમના વિષયથી પણ અજાણ છે. ક્રમ વિપર્યાસ ઉભો રાખવો અને સ્વભાવ 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 સ્વભાવનું જાણપણું કરી લીધું એટલે કાંઈ સ્વભાવ ગ્રહણ નહીં થાય, એ તો જાણપણું કર્યું છે. જે વિકલ્પ વાળા વિવાહથી ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરે છે એ ખરેખર પ્રયત્ન નથી એમ કેમ છે? ભેદ જ્ઞાન તો પ્રયોગનો વિષય છે અને પ્રયોગ દ્વારા જ સાધ્ય છે, કેમ કે એનું ફળ અનુભૂતિ લીધું છે, પરિણામ લીધું છે. વિકલ્પનું ફળ અનુભૂતિ નથી, વિકલ્પનું ફળ કોઈ અનુભૂતિમાં ન આવે, કેમ કે એ વિતરાગતા છે. અનુભૂતિ છે એ વિતરાગતા છે ને વિકલ્પમાં સરાગતા છે. સરાગતા કારણ અને વિતરાગતા કાર્ય એ ન્યાય સંપન્ન નથી, વિરુદ્ધ છે. વિરુદ્ધ પરિણામમાં કાર્ય કારણપણાનો ઉપચાર પણ આવી શકે નહીં, એ ઉપચારને યોગ્ય નથી. પૂર્વ પરિણામ ઉપર ઉપચાર કરાય છે પણ ઉપચારને યોગ્ય હોય એના ઉપર ઉપચાર થાય, ઉપચારને અયોગ્ય હોય એવા પરિણામ ઉપર ઉપચાર પણ ન થઈ શકે. શું કહે છે કે અજ્ઞાનપણે આ જીવ પરને અને પોતાને એકપણે કરતો પોતાને નિશ્ચયથી પરનો કરતા અનુભવે છે, પ્રતિભાસે છે, નામ અનુભવે છે. અને એવું જે અનુભવન જાણને પકડે છે, જાણે છે, તે સમસ્ત કર્તૃત્વને છોડે છે, એને કર્તૃત્વ ન રહે. ભૂલ પકડાય એને ભૂલ ન રહે. ગુરુદેવ આ બહુ સ્પષ્ટ કરતા, મિથ્યાત્ની ભૂલ જેને પકડાય તેને મિથ્યાત્વ ન રહે. જેને સમજમાં આવે કે આમ મારી ભૂલ થાય છે પરિણામમાં, પોતાના પરિણામને સમજે એને એ ભૂલ થાય નહીં. એક આત્માને સમજે એને ભૂલ ન થાય અને એક ભૂલને સમજે એને ભૂલ ન થાય, કેમ કે આત્મા ભૂલ વગેરેનો છે. એટલે આત્માના જ્ઞાનથી એ અસ્થિથી વાત લીધી, બંને પ્રકાર એક જ પરિણામમાં અસ્થિ નાસ્તિથી એક સિક્કાની બે બાજુની જેમ સાથે જ હોય છે. કોઈ એમ કે અમને આત્માનું જ્ઞાન થયું છે, ભલે અમને ભૂલનું જ્ઞાન ન થયું હોય, કે વાત ખોટી છે, તારી વાત તારી ખોટી છે, કેમ કે ભૂલનું જ્ઞાન ન થાય ને આત્માનું જ્ઞાન થાય એવું કદી કોઈને બની શકે નહીં. પંચાસ્તિકાયમાં એક ન્યાય લીધો છે, ગુરુદેવ શ્રી પ્રવચન કરતા હતા ત્યારે એક વાત બહુ સારી આવી હતી કે સમયસારમાં રાગ પરદ્રવીનો અને પૂતગળનો કયો છે. પંચાસ્તિકાએ એમ કહે છે કે તે અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય હોવાથી આત્માનો છે, આત્મા કરે છે માટે આત્માનો છે, આત્મા કરતો હોવાથી ખરેખર નિશ્ચયથી આત્માનો છે, અને અશુદ્ધ હોવાથી તે અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય ગણવામાં આવ્યો છે. તો કે જેને એટલે અશુદ્ધ નિશ્ચય નહીંના વિષયનું ગ્રહણ ન થાય, આ ભૂલ પણ અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, એને શુદ્ધ નિશ્ચય નહીંના વિષયનું ગ્રહણ ન થાય શુદ્ધ આત્માનો. એ પંચાસ્તી કાયમાં છે એ ન્યાય કાઢ્યો હતો. અવલોકન કરે તો બે વસ્તુ હયાત છે, ભૂલ પણ હયાત છે અને ભૂલ વગર નો સ્વભાવ પણ હયાત છે, તો પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે. પણ પોતા બાજુ વળીને જોવે ત્યારે ને જીવને જીવના સ્વરૂપ નું જ્ઞાન ક્યારે થાય, કે જીવ જીવ પ્રત્યે વળે ત્યારે જીવના સ્વરૂપ નું જ્ઞાન થાય છે. કેમ કે પોતે અંતતત્વ સ્વરૂપ છે. હવે આ વિષયને સ્પષ્ટ સમજાવવામાં આવે છે ટીકામાં. આ વિષયને આચાર્ય મહારાજ પોતે સ્પષ્ટ કરે છે કે આ આત્મા અજ્ઞાની થયો થકો, પહેલા પહેલા પેરેગ્રાફમાં અજ્ઞાની કેવી રીતે થઈ રહ્યો છે એ વાત કરે છે, બીજા પેરેગ્રાફમાં જ્ઞાની થાય ત્યારે શું કરે છે એ વાત કરશે. આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને અનાદિથી એ વાત છે. કોઈ નવો અજ્ઞાની થયો છે, પહેલા જ્ઞાની હતો ને એમ નથી કહેતા. અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત સ્વાદનું સ્વાદનને અનુભવન હોવાથી, મિલિત એટલે ભેળસેળવાળા મળી ગયેલા સ્વાદનું સ્વાદન એટલે અનુભવન હોવાથી, એ અનુભવનનો વિષય લે છે ને. અજ્ઞાનમાં પણ અનુભવનનું ખોટું છે એમ કહે છે, જાણપણું ખોટું છે એમ નથી કહેતા. અહીંયા અનુભવન ખોટું છે, વેદન ખોટું છે, એવું અનુભવન હોવાથી, અર્થાત પૂતગળ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી, જે પૂતગળ કર્મનો વિપાક આવ્યો ક્રોધાદિ પ્રકૃતિનો, અને એમાં જે ક્રોધાદિનો સ્વાદ છે એનો પ્રકૃતિ સ્વભાવ છે એ, અને આત્માનું જે જ્ઞાનરૂપી વેદનરૂપી જાણપણું છે, જ્ઞાન વેદનરૂપી પર્યાય છે, જ્ઞાનનો પર્યાય છે, એ બંનેને એક ન થઈ શકતા હોવા છતાં એક પણ અનુભવન કરીને એમ, એટલે એના અનુભવને ખોટો અનુભવ મિથ્યા અનુભવ કયો, એનું કારણ એ છે. ખરેખર એમ બની શકતો નથી, બેને એક કરી શકતો નથી અને બેને એક પણ સ્વાદમાં લઈ શકતો નથી, પણ એવો એને ભ્રમ થાય છે કે મને બંનેનો અનુભવ થાય છે. ખરેખર બંનેમાં તો પોતાના જ્ઞાનને ચૂકે છે, જ્ઞાન વેદનને તો ચૂકે છે, અને એકલો ક્રોધાદિમાં એકાકાર થાય છે, એવું એને અનુભવન હોવાથી. જેની ભેદ સંવેદનની શક્તિ બિડાઈ ગયેલી છે, જો આ વાત કરી, જે મહત્વપૂર્ણ વાત કરી અજ્ઞાનીના પરિણમની, એ આ વાત કરી કે એના ને એના પરિણમનમાં રાગ જુદો, જ્ઞાન જુદું, બંનેનો સ્વાદ જુદો છે, બંનેનો સ્વાદ જુદો છે, શ્રીખંડની અંદર ખટાશ દહીંની જુદી છે, ખાંડની મીઠાશ જુદી છે. આ શ્રીખંડનો સ્વાદ એક પણ લે છે ને, અંદર ખટાશ જુદી છે, મીઠાશ જુદી છે, એમ રાગનો સ્વાદ જુદો છે, જ્ઞાનનો સ્વાદ જુદો છે. રાગમાં આકુળતા છે, જ્ઞાનમાં નિરાકુળતા છે. આમ બંને પ્રકાર જુદા હોવા છતાં અંદરમાં જુદા પાડવાની શક્તિ બિડાઈ ગઈ છે. આમ શક્તિ છે ખરી, જુદું પાડી શકે એવી યોગ્યતા છે ખરી, યોગ્યતારૂપ શક્તિ છે, પણ પરિણમન એનું નથી. એ પરિણમન બિડાઈ ગયું છે, મૂંઢાઈ ગયું છે એમ કે છે. એ ધારે તો કરી શકે એવું છે, કેળવણી કરે તો. વર્તમાન જે મનુષ્યપણું અથવા મન સહિતની પર્યાય જે પ્રાણીઓને છે, જે જીવોને છે, એ બધાય ભેદ જ્ઞાન કરી શકે. મન વગરના હોય એને કરી શકે. અસંગની પંચેન્દ્રિય સુધી ભેદ જ્ઞાન ન કરી શકે. મનથી જે વિવેક કરી શકે છે, કેમ કે અહીંયા એ પૂર્વ ભૂમિકા વિચાર દશાની છે સમજણમાં. મનથી ઉપયોગ લગાવે છે કે રાગ આવો છે, જ્ઞાન આવું છે, પછી અનુભવ સુધી પહોંચવું છે. એનો અનુભવ શું, ત્યાં સુધી પહોંચવું છે. એટલે એવી શક્તિ યોગ્યતા રૂપ હોવા છતાં ઊંધું પરિણમન એટલું ગાઢ થઈ ગયું છે, અભેદપણું એટલું ગાઢ થઈ ગયું છે, ભેળસેળ સ્વાદ લેવાનો અનુભવ કરવાનો પ્રકાર એટલો તીવ્ર થઈ ગયો છે કે એને ભેદ કરવાની શક્તિ એક જાણે કે ગુમાવી બેઠો છે. શું ખરેખર જાણે એ બિડાઈ ગઈ છે શક્તિ એમ કે છે. બિડાઈ ગઈ છે એમાં શું છે, બિડાઈ ગયેલી છે એટલે કે છે ખરી, છે પણ બિડાઈ ગયેલી છે એમ કેવું છે. શું અસંગની ચાર પંચેન્દ્રી, ચાર ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, બે ઇન્દ્રી, એક ઇન્દ્રી એવું નથી એમ કે છે. એને બિડાઈ ગઈ છે. અને સંગની પંચેન્દ્રિય જે અનુભવ નથી કરતો અજ્ઞાની છે એને પીડાઈ ગઈ છે, પણ બે માં ફેર છે. એક ધારે તો કરી શકે એવું છે, એક ન કરી શકે એવી પરિસ્થિતિ છે. ભેદ સંવેદન શક્તિ, ભેદ સંવેદનની, ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ. જુદો પાડવાની શક્તિ, જુદો અનુભવ કરવાની શક્તિ બિડાઈ ગઈ છે. જ્ઞાનનું વેદન જુદું, રાગનો પ્રકાર જુદો, વેદનમાં એનો સ્વાદ જુદો, એમ જુદા પાડવાનું જે જ્ઞાનમાં શક્તિ છે એ અત્યારે બિડાઈ ગયેલી છે. શું એટલે એકમેક પણ એનું ભવન કરે છે. એવો અનાદિથી જ છે. એવો ક્યારથી છે, અનાદિથી જ છે. એટલે ઘણો ઊંધો પરિણમ્યો છે, થોડો નહીં પણ ઘણો ઊંધો પરિણમ્યો છે અનંતકાળથી. ઘણો એટલે અનંતકાળ સુધી એમને ઊંધો 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 ગાઢ થઈ ગયો છે. જોકે આત્માની શક્તિ એવી છે કે અનંતકાળની એવી પરિસ્થિતિને પણ એ સુલટાવી શકે છે, અને એ સુલટાવવામાં એને અનંતકાળની જરૂર પડતી નથી. ઊંધાએ અનંતવાર કરી, અનંતકાળથી કરી, છતાં એનું એટલું બળ નથી કે એને સુલટાવવા માટે અનંતકાળ લાગે. કેમ કે એ વિભાવ છે આખરમાં. એ પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે વિભાવ ભલે અનંતકાળનો હોય તો એ મર્યાદિત છે, અને સ્વભાવ છે તે અમર્યાદિત શક્તિવાળો છે. વિભાવની શક્તિ મર્યાદિત છે, સ્વભાવની શક્તિ અમર્યાદિત છે. એવો અનાદિથી છે, તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે. જાણે છે પણ એકપણે, અને અનુભવે છે પણ એકપણે. પરને અને પોતાને એકપણે અનુભવે છે. તેથી હું ક્રોધ છું ઇત્યાદિ આત્મ વિકલ્પ કરે છે, પોતાનો વિકલ્પ કરે છે કે હું તો ક્રોધ છું, હું ક્રોધી, મારો તો સ્વભાવ જ એવો છે. શું કહે, મારો તો જે ક્રોધ કરતો હોય એ કે ભાઈ મારો તો સ્વભાવ જ એવો છે, જાણે હું એવો જ છું, એવી રીતે અનુભવ કરે છે. અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો, વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો કરતા પ્રતિભાસે. આ પ્રતિભાસ એટલે અનુભવ લેવો. અહીંયા કર્તા કર્મધિકારમાં પ્રતિભાસનો અર્થ અનુભવન લીધો છે. શું જાણવું એમ નહીં, પ્રતિબિંબ થવું એમ નહીં, શું અનુભવન લેવું. અહીંયા શું કહે છે કે તેથી નિર્વિકલ્પ પોતે છે, વિકલ્પ વિનાની ચીજ છે, અકૃત્રિમ છે, ક્યારે પણ જેની ઉત્પત્તિ નવી કરવામાં આવી નથી એવો છે, અકૃત્રિમમાં શાશ્વતપણું પણ આવી જાય છે, અને એક વિજ્ઞાન ઘન સ્વભાવ સ્વરૂપ છે, નિબીડ જ્ઞાનનો પિંડ છે. જેમાં બેહદ જ્ઞાન ભર્યું છે એવું જેનું સામર્થ્ય છે, એવા પોતાના સ્વરૂપના અનુભવનથી ભ્રષ્ટ થયો થકો એટલે પોતાને ચૂકી જતો થકો. પહેલા એના ઉપર હતો અને પછી છૂટી ગયો એમ નહીં, અનાદિથી પોતાને છોડી દે છે. ભ્રષ્ટ એટલા માટે લે છે, પોતે ઉભો છે, કઈ નાશ નથી થઈ ગયો. ભલે અનંત કાળ થી પોતાને ભૂલ્યો છે પણ છતાં પોતે એમને ઉભો છે. પોતે ઉભો હોવા છતાં પણ એને ચૂકી જાય છે, એને અહીંયા એ ભ્રષ્ટ થયો એમ કહેવામાં આવે છે. અથવા પોતાની જાતને ભ્રષ્ટ કરે છે, પોતાની જાતને ભ્રષ્ટ કરે. આ નથી માણસ હું કહેતા બ્રાહ્મણ છે હવે મુસલમાન ના ઘરે જમે છે આજકાલ ભ્રષ્ટ થઈ ગયો છે, શું કે છે છે જાતે બ્રાહ્મણ અને જમે છે ખાય છે મુસલમાન નું, માટે બ્રાહ્મણ તરીકે ભ્રષ્ટ થઈ ગયો છે એમ છે. આત્મા નિર્વિકલ્પ છે, અકૃત્રિમ છે અને વિજ્ઞાન ઘન છે, છતાં એમ માને છે કે હું તો રાગી છું, હું તો ક્રોધી છું, હું તો મોહી છું, હું તો મનુષ્ય છું, શું હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ફલાણો છું, ફલાણો છે, અનેક જાતના અનેક વિકલ્પ કરીને એને એ રૂપે પોતાનો અનુભવ કરે છે. જેટલા જેટલા વિકલ્પ કરે છે એ રૂપ પોતાનો અનુભવ કરી લે છે એમ કે છે. શું વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો કરતા પ્રતિભાસે છે, હું એવા ભાવનો કરનારો છું એ મારું સ્વરૂપ છે. કરતાનો અર્થ જ કે એક મેકપણે હોય ત્યાં કરતા કર્મ હોય, પોતે કરતા અને એવા પરિણામ તે પોતાનું કાર્ય, અને અમે બંને એકમેક છીએ. કેમ કે કરતા કર્મ પણ ભિન્ન પદાર્થમાં થઈ શકતો નથી. આવી સ્થિતિ અજ્ઞાનીની છે, અને અજ્ઞાનીની મુખ્ય સ્થિતિમાં શું લીધું, એને શાસ્ત્ર નથી વહેંચ્યું એમ ન લીધું, શું એની ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. આ લક્ષણ કયું લીધું, અનુભવનું લક્ષણ લીધો. કથા કેવી આવે છે કે એની ભેદ સંવેદન શક્તિ, ભેદપણે વેદવાની અનુભવ કરવાની એની શક્તિ બિડાઈ ગઈ છે. હા, એટલે અમે એને અજ્ઞાની કહીએ છીએ. પછી એ ભલે અંગ પૂર્વનો જ્ઞાતા હોય તો પણ અમે તો એને અજ્ઞાની જ કહીએ. અને એક તિર્યંજ જેને શાસ્ત્રનું કાંઈ જ જ્ઞાન નથી પણ અંદરમાં રાગને જ્ઞાનને જુદા જુદા અનુભવ કરે છે ભેદ જ્ઞાનથી, એ જ્ઞાની છે. ઠીક, એ જ્ઞાની છે. આ અજ્ઞાની છે ને આ જ્ઞાની છે. વિચારવા યોગ્ય એ વાત છે કે જે શાસ્ત્રોમાં ભેદ જ્ઞાનનો વિષય સારી રીતે નિરૂપણ કરેલો છે એવા અંગ પૂર્વાદી શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં એને શું ન કર્યું, એની ભેદ સંવેદન શક્તિ જે એની છે એને પ્રગટ ન કરી, એને કેળવી નહીં, માટે તે અજ્ઞાની રહ્યો. જેણે એક પણ શાસ્ત્રી ભાવમાં વાંચ્યું નથી, ભૂતકાળની વાત જવા દો, કેમ કે એ તો કંઈ યાદ ન હોય તિર્યંચને, શું એક પણ શાસ્ત્રનો અત્યારે અધ્યયન નથી, અરે નવકાર મંત્ર પણ બોલતો નથી. લ્યો ઠીક, નવકાર મંત્ર બોલે નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ, એટલું પણ જેને વ્રત નથી. કેટલું કે રોજ ઉઠીને એક વખત નવકાર મંત્ર નું સ્મરણ કરી લેવું, એટલું પણ વ્રત જેને નથી, શું એટલે અવિરતી કીધા છે. શું એવા તિરિયંચે શું કર્યું, અંદરમાં ભેદ જ્ઞાન કર્યું. ભિન્ન ભિન્નપણે અનુભવ કરવો, રાગનો રાગપણે ભિન્ન અનુભવ કરવો, જ્ઞાનનો સ્વસ્વરૂપે પોતા રૂપે રાગથી ભિન્ન અનુભવ કરવો, પોતાથી અભિન્ન અનુભવ કરવો અને રાગથી ભિન્ન અનુભવ કરવો, એવું કર્યું માટે તે જ્ઞાની છે. ગણધર દેવ એને દેવ કહે છે, શું કે છે ગણધર દેવ એને દેવ કહે છે. રત્નકરણ શ્રાવકાચાર્યની ગાથા છે, ગણધર દેવ એને દેવ કહે છે. ઠીક, તે વંદનીય છે એમ કે છે. હા, એ તો કેવળ જ્ઞાન લઈ આવ્યા, સમ્યક દર્શન મુનિપણું ત્યાં સુધી તો હતા, કેવળ જ્ઞાન લઈ લીધું એ, શું ભેદ જ્ઞાન થી લીધું. સમ્યક દર્શન નું કારણ પણ ભેદ જ્ઞાન, મુનિદશાનું કારણ પણ ભેદ જ્ઞાન, અને કેવળ જ્ઞાન નું કારણ પણ એક ભેદ જ્ઞાન ની કળા આવડી જાય તો એને મોક્ષ પામવાની કળા આવડી ગઈ. 733 માં લીધું છે ને, એક ભેદ જ્ઞાન ની કળા આવડે તો એને મોક્ષ ની કળા આવડી ગઈ. હવે જ્ઞાની ની વાત કરે છે. અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન ને લીધે, પેલા આપણે અજ્ઞાન ને લીધે લીધું હતું, હવે અજ્ઞાની માંથી જ્ઞાની થાય ત્યારે, જ્ઞાની હોય ત્યારે એમ નથી લીધું. જુઓ ગાથા એ છે ને કે અજ્ઞાની ને જ્ઞાની બનાવવાની ગાથા છે. ભૂલ પકડે તો ભૂલ સુધરે એ ગાથા છે. એટલે કોઈ જ્ઞાની હોય ત્યારે આમ પરિણમે એમ નથી આચાર્ય મહારાજ કહેતા. જ્ઞાની થાય ત્યારે શું કરે એમ કે છે. એટલે અજ્ઞાની ને જ્ઞાની થવા માટે બહુ પ્રયોજનભૂત વિષય છે. નહીતર શું કરે છે આપણે ત્યાં, કે અજ્ઞાની નું વર્ણન શાસ્ત્રમાં આવે કે અજ્ઞાની આનું પરિણામ આવવું હોય, જ્ઞાની નું વર્ણન આવે કે જ્ઞાની નું પરિણામ આવ્યું હોય, પછી વાંચનાર શું વિચારે? આપણે તો છે રહ્યા અજ્ઞાની, આપણું પરિણામ આવું હોય, કોઈ જ્ઞાની હોય એનું પરિણામ એવું હોય, એ તો જ્ઞાની ની વાત રહી. એટલે આપણે કઈ લેવા દેવા નથી. હવે આચાર્ય મહારાજ કહે છે કે જુઓ, અજ્ઞાની માંથી જ્ઞાની થવું હોય તો આ એ પણ ગાથા છે. આમાં સંસ્કૃત શું છે? જ્ઞાની તું સન, જ્ઞાની થયો થકો, જ્ઞાની થાય ત્યારે, જ્ઞાની તું પણ જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનાથ જ્ઞાન ને લીધે, જ્ઞાન ના આદિ થી માંડીને જુઓ શું, જ્ઞાનાથ તદા આદિ પ્રસિદ્ધ થયા. થઈ ગયો છે જ્ઞાની એની વાત નથી કરતા, જે જ્ઞાની થવાની શરૂઆત આદિ કરે છે એની વાત છે. શું આદિ એટલે બિગિનિંગ, શરૂઆત કરવી. શું એવી ગાથા છે આ? જ્ઞાની થઈ ગયો એની ગાથા નથી, જ્ઞાની થવાની શરૂઆત કરે ત્યારે શું કરે એ વાત છે. આ પ્રશ્ન આવે છે ને ભાઈ, કરવું શું? પણ હવે આ બધું જાણી જાણીને કરવું શું, સાંભળી સાંભળીને કરવું શું, આ શું કરવું એ આવે છે. ઠીક, જ્ઞાન ને લીધે, જ્ઞાન ના આદિ થી માંડીને પૃથક પૃથક સ્વાદ નો સ્વાદ અનુભવ હોવાથી શરૂઆત જ એની આ રીતે છે. શું? ભિન્ન ભિન્ન સ્વાદ નું સ્વાદન, અને સ્વાદન કયો કે અનુભવન કયો, વેદન કયો, સ્વાદન કયો, અનુભવન કયો, અને ભોગવવું કયો, બધું એક અર્થમાં જાય છે. જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનો, સ્વાદન એટલે અનુભવન હોવાથી, અર્થાત એને સ્પષ્ટ કરે છે કૌંસમાં કે પૂદગળ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી, અનુભવની જ વાત ચાલે છે, જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે, બિડાઈ ગઈ હતી તે ઉઘડી ગઈ છે એમ કે છે. આગળ જે બિડાઈ ગયેલી હતી તે ઉઘડી ગઈ છે એ વાત ચાલે છે. શું? કેમ કે એને અંદરમાં આ પ્રકારની એક પરિણમનની પ્રેક્ટિસ કરી. વિકલ્પ કર્યો એમ નથી કહેતા, અહીંયા વિચાર કર્યો એમ નથી કહેતા, વેદન કર્યું એમ કે છે. ક્રોધાદિ વિભાવ જુદા અને જ્ઞાન જુદું, એનું વેદન જુદું જુદું પકડ્યું એમ કે છે. શું? રાગ જુદો અને જ્ઞાન જુદો, પકડ્યું તો એમણે અહીંયાથી. એ શું બતાવે છે કે જ્ઞાની ભેદ જ્ઞાન થી થયા, જે આકુલતા ને જે એકત્વના પરિણમન થી જે મૂંઝાઈ ગયા હતા. શું હતું? એકત્વના પરિણમન થી જે મૂંઝાઈ ગયા હતા ને, છૂટું છૂટું થતું હતું અંદરથી, આ કોઈ પરિસ્થિતિ થી મુકાલતો સારો, પણ દિશા સુજ મળતી નહોતી. આમ છે, તે દિશા ગુરુદેવના એક વચને જ્ઞાનીના વચનો દિશા નિર્દેશન કરે છે. ઠીક, દિશા બે જ છે, એક બહાર માં ને એક અંદર માં, બહિર્મુખ અને અંતર્મુખ. દિશા પકડી છે, જ્ઞાન જ્ઞાન ને વિદે છે. હા ભાઈ, આ તો એમ જ છે, અંદર માં મારું જ્ઞાન તો જ્ઞાન ને જ વિદે છે. તો કે જોડે આ રાગાદી વિભાવ ક્રોધાદી ભાવ થાય છે ને, તો કે એ જોડે થાય છે, પણ જ્ઞાન માં એ ભળતા નથી. જ્ઞાન માં ભળે તો જ્ઞાન એવું જ રહી જાય, ક્રોધ ને જ્ઞાન ભેગા થઈ જાય તો પછી એમને જ રહી જાય. જ્ઞાન નિર્લેપ છે, જ્ઞાન જ્ઞાનપણે સતત અવિકૃતપણે, એટલે અકૃત્રિમ લીધું છે. અવિકૃતપણે શું, મારું જ્ઞાન તો અવિકૃતપણે સતત છે, એટલે અંદર માં પુરવઠો ઘણો પીડ્યો છે. બહારમાં સતતપણે જ્ઞાન ચાલે વર્તે છે એ બતાવે છે કે અંદર માં પુરવઠો ઘણો પીડ્યો છે. આ પેટાળમાં, જમીનના પેટાળમાંથી પેટ્રોલ નું માપ કાઢે છે કે નહીં, ક્રૂડ નું, ત્યાં અંદર સતત ગેસ નીકળે છે, તો અંદર કરોડો ટન પીડ્યો છે. અંદર ગયા વગર ના જ્ઞાન નક્કી કરી લે છે કે નહીં, એમ પોતાના જ્ઞાનના પરિણમના સાતત્યને અનુભવતો, સતતપણાને અનુભવતો. એ સતતપણું કેવું છે, અવિકૃતપણે સતત ચાલે છે. શું અવિકૃતપણે સતતપણે અનુભવતો, શું પોતે પોતાના અનંત સામર્થ્યને સ્વીકાર કરે છે, એના ઉપરથી પરિણામ અંશ ઉપરથી પોતાના અનંત સામર્થ્યને સ્વીકાર કરે છે. ભેદ પાડે છે, સાથે સાથે એક કામ બીજું થાય છે કે પોતાના અનંત સામર્થ્યનો સ્વીકાર થાય છે, અનંત ઐશ્વર્યનો સ્વીકાર થાય છે. એક જ એના ઉપાય છે. એટલે તો આચાર્ય મહારાજ એક પરિશિષ્ટમાં એમ કહ્યું કે લક્ષણ લક્ષણ થી ઓળખાણ કરે ત્યારે ત્યાં સંવેદન લક્ષણ થી પકડવો પડશે તારે. જ્ઞાન માત્રસ્ય, એટલે એકલા જ્ઞાન નું, માત્ર જ્ઞાન નું સ્વસંવેદનાત સિદ્ધિ, સ્વસંવેદન થી તેની પ્રાપ્તિ છે, સિદ્ધિ એટલે પ્રાપ્તિ છે. અને એ પ્રાપ્તિ હોવાથી એને ત્યાં અસ્તિત્વ ગ્રહણ એવું પણ નામ આપ્યું છે. જ્ઞાનીઓ એને અસ્તિત્વ ગ્રહણ કહે છે. બહુ સારો ન્યાય વખતે થાય છે. આંધળો માણસ સ્વાકર ને જોઈ શકતો નથી, પણ સ્વાકર નો સ્વાદ લઈ શકે છે. અને એ સ્વાદ લેવામાં દેખતા ને આંધળા ને કોઈ ફરક પડતો નથી. જે સાકર ને જોવે છે દેખતો માણસ, એને સાકર કઈ વધારે ગળી લાગે, અને આંધળો ખાય એને કઈ ઓછી ગળી લાગે એવું તો બને નહીં. કેમ કે એ સ્વાદ નો વિષય તો બંને ને સરખો છે. એમ કેવળ જ્ઞાની આત્માના અસ્તિત્વને, અરૂપી અસ્તિત્વને જોઈ શકે છે, કેમ કે એમની પાસે અતિન્દ્રિય જ્ઞાન છે અથવા સકળ પ્રત્યક્ષ જ્ઞાન છે અને અનુભવન પણ છે. પણ નીચે ચતુર્થ ગુણ સ્થાને આત્માનું અસ્તિત્વ તો જણાવવાનું નથી. આત્માની અસ્તિત્વ, આત્મા પોતે અરૂપી હોવાથી એનું અસ્તિત્વ પણ અરૂપી છે, કેમ કે બધા એના ગુણ અરૂપી જ હોય. વસ્તુ અરૂપી હોય તો એના બધા ગુણ અરૂપી હોય, તો અસ્તિત્વ તો જણાવવાનું નથી. તો અસ્તિત્વ પકડાય છે કેવી રીતે, કે જાણવાથી અસ્તિત્વ નહીં પકડાય. તો શાસ્ત્ર વાંચી વાંચીને જાણી જાણીને મથીને ગમે એટલો મથી જા, પણ તને અસ્તિત્વ નહીં પકડાય. અને એ રીતે તારે અસ્તિત્વ, અસ્તિત્વનું ગ્રહણ કરવાનો તારો પ્રયત્ન હોય તો એ તારો મિથ્યા પ્રયત્ન, અજ્ઞાન ભરેલો, ભૂલ ભરેલો પ્રયત્ન છે, અને એથી કદી પણ સફળતા મળવાની નથી. તો અસ્તિત્વ ગ્રહણ ક્યાંથી થાય, વેદનથી થાય. પોતાના જ્ઞાન વેદનથી પોતાની હૈયાતીનો અનુભવ થઈ શકે છે. ભલે જ્ઞાન વેદન એક પર્યાય હોવા છતાં પણ પોતાના ત્રિકાળ અકૃત્રિમ શાશ્વત વિજ્ઞાન ઘન આત્માનો, નિર્વિકલ્પ આત્માનો પોતાની હૈયાતીનું ગ્રહણ વેદનથી થાય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે અનુભવાંશ વડે, વેદન અંશ વડે યથાર્થ નિશ્ચય અથવા બીજ જ્ઞાન અથવા સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ અથવા સ્વરૂપની ઓળખાણ, એ જ વેદનને વિશેષ આવિર્ભૂત કરીને. સામાન્યનો આવિર્ભાવ છે ને, તો વેદન સામાન્યમાં છે, તો એ જ વેદનને સામાન્યના વિશેષ આવિર્ભાવથી પ્રગટપણે વેદવામાં આવે તો એ ચતુર્થ ગુણ સ્થાન રૂપ આત્મજ્ઞાન થાય. બીજ જ્ઞાન માંથી સમ્યક જ્ઞાન ની ઉત્પત્તિ થાય. આ બીજ જ્ઞાન અને આ સમ્યક જ્ઞાન, બીજ બીજ માંથી અંકુર ફૂટ્યો, એમાં કેરીનો બુટલો પડ્યો હોય ઉકરડામાં કે ઘરના આંગણે ક્યાંક લટાઈ ગયો હોય ને, એમાંથી બે પાંદડા નીકળે, પાંદડા ઉપરથી ખબર પડે કે આ આંબો ઉગ્યો. અંકુર ફૂટે છે બીજ જ્ઞાન માંથી, અંકુર ફૂટે છે બીજ જ્ઞાન માં, એક જ છે બીજ જ્ઞાન નું, અંકુર બે છે, સમ્યક દર્શન આને ઉત્પન્ન થઈ ગયું. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન મુખ્યપણે બે ગણાય છે. ચારિત્ર નો અંશ બહુ જગન્ય છે એટલે ચોથા ગુણ સ્થાને એની વિશેષતા કરવામાં આવતી નથી. છે પણ શું કહ્યું કે જયારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે શરૂઆતથી જ એ પૃથક પૃથક સ્વાદ નું અનુભવન કરવામાં પુરુષાર્થ કરે છે. એનો પુરુષાર્થ ક્યાં લગાવે છે? પૃથક પૃથક સ્વાદ નું અનુભવન કરવામાં એનો પુરુષાર્થ લગાવે છે. કે જેથી એની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે, અને એવો હોય છે તેથી તે જાણે છે કે સિદ્ધવેત્રિકાની પકડાય છે એમ કે છે. શું જાણે છે? કે અનાદિ નિધન શાશ્વત એવો હું, આ પ્રકાર તો મારો શાશ્વત છે. એકાકાર જ્ઞાન છે, વેદન રૂપ જ્ઞાન છે, તો મારું શાશ્વત સ્વરૂપ છે અનાદિ નિધન. નિરંતર સ્વાદમાં આવતો, અજ્ઞાની હતો ત્યારે મને સ્વાદમાં નહોતો આવતો એમ નથી, એમ કે છે. આ તો મને નિરંતર સ્વાદમાં આવતો છે. આ બાળ ગોપાલ ને આવે છે ને, એ તો 17-18 ગાથાથી તો પાયો નાખ્યો છે. અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો અને સમસ્ત અન્ય રસથી વિલક્ષણ, રાગ રસ મોહ રસ ક્રોધ રસ વિભાવ રસ થી વિલક્ષણ છે, જુદી જાત નો છે, બે નો મેળ ખાતો નથી. જ્ઞાન ના સ્વાદ નો, જ્ઞાન માં સ્વભાવ નો સ્વાદ છે, રાગાદી વિભાવ માં વિભાવ નો કસાયેલો સ્વાદ છે. એક મધુર છે ને એક કસાયેલો છે, એ કે છે મધુર છે એમ કે છે. સમસ્ત અન્ય રસ થી વિલક્ષણ એટલે ભિન્ન, મધુર નહી અત્યંત મધુર એમ કે છે. ઠીક, કેવી ગડબડ કરી છે આ જીવે, કેવી ગડબડ કરી છે કે રાગમાં એકલી આકુલતા ને દુઃખ છે, અને જોડે જ્ઞાન વેદન છે અત્યંત મધુર છે. એક એકલું કસાયેલું છે પરિણમન, કસાઈ નું પરિણમન કસાયેલું છે. સુકાનીજી બહુ સરસ દ્રષ્ટાંત લીધો છે કે પાણીમાં જરાક કચરો આવે એટલે સીધો થૂંકી નાખે, ભલે એથી ઉતારે એમ લાગે કે અંદર કઈક ઘોગળો ભરતા, પાણી સિવાય કઈક બીજું અથડાય છે, ઘોડામાં સીધું બહાર થૂંકી નાખે, ખ્યાલ આવે ભેગો થૂંકી નાખે બહાર. કેમ કે તો જીવજી માટે હોય શકે છે, ઝેરી પદાર્થ હોય શકે છે, સીધો જ બહારમાં. હવે જ્ઞાનીઓ પુકારી પુકારીને કહે છે કે આ રાગ છે ને ઝેર છે, કસાયેલો સ્વાદ છે, જ્ઞાન છે અત્યંત મધુર મીઠો નિરાકુર શાંત રસ છે, એકદમ શાંત રસ છે, અત્યંત મધુર જે ચૈતન્ય રસ, તે જ એક જેનો સ્વાદ છે, તે જ જેનો એક રસ છે, તે જ એક જેનો રસ છે. બધું આચાર્ય મહારાજ રસ ઉપર ઉતરી ગયા. સ્વાદ છે ને, રસ નો સ્વાદ આવે છે, અત્યારે કેરી ની સીઝન છે, માણસ ખાય છે ને, જીભ ઉપર કેટલી વાર એ સ્વાદ રહે છે તપાસી લેવું. સેકન્ડો ની ગણતરીમાં એ ખલાસ થાય છે. પણ મીઠો લાગે તો વારંવાર મને એવો સ્વાદ હોય તો સારું એમ કેવો અભિપ્રાય બંધાય છે. લાગે છે 5-7-10 સેકન્ડ માં તો ખોટો, પણ એનો એની લાલચ કેટલી ઊભી થાય છે એના કરતા અત્યંત મધુર છે. જ્ઞાન નો સ્વાદ છે એના કરતા પણ મધુર છે. એને એની પાસે કુદગળ નો કેરી નો સ્વાદ લેવો તે કસાયેલો છે, કસાયેલો છે. ઠીક, એટલો બધો ફેર છે. જેને આપણે મધુર કહીએ એ કસાયેલો છે એની પાસે, આમ છે. એવી અંદર માં જુદો સ્વાદ લેવાની પ્રેક્ટિસ જ્ઞાન કરે તો અનંત ભવ ભ્રમણ નો નિવેડો આવી જાય એવો છે. અનંત સંસાર નો અને જન્મ મરણ નો નિવેડો આવી જાય એવો છે. વિજીની બહુ સરસ ગાથા છે, 97 ગાથા એટલે વિજીની બહુ સરસ ગાથા છે. અનંત જન્મ મરણ નો છેડો લાવી દે એવી વાત છે. અત્યંત મધુર જે ચૈતન્ય રસ એજ એક જેનો રસ છે એવો આત્મા, આત્મા એવો આંબો છે. ઓલો રસ ખૂટી જાય ત્યારે ગમે એવડી મોટી હોય તો પણ 1 કિલો 1.5 કિલો માં તો પૂરું થઈ જાય. આમાંથી આ ચૈતન્ય પિંડ માંથી જ્ઞાન નો અત્યંત મધુર રસ ખૂટે એવો નથી. સાદી અનંત કાળ અનંત 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 કાળ પર્યંત એનો સ્વાદ જીવ લીધા જ કરે ને. અક્ષય પાત્ર છે. કેવો અક્ષય પાત્ર છે, એનો ક્ષય થાય નહીં. અન્ય સમસ્ત રસ થી વિલક્ષણ અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આત્મા. આ તો મધુર રસ ને છોડીને થોડો જે કચરો છે ગંદકી છે એ તો મલિન છે. રાગાદી ભાવ તો મલિન છે, એનો સ્વાદ લેવા મારો કઈ જાય છે. મિથ્યાત્વ અવસ્થામાં શું કરે છે જે, કે જે મલિન ભાવ છે એનો સ્વાદ લેવામાં એટલો એકાકાર રહે છે કે જોડે જ્ઞાન વેદન છે એથી વિમુખ વર્તે છે, બિલકુલ એનાથી વિમુખ વર્તે છે. આમાં નથી થતો આપણે કોઈ ચીજ સારી હોય. કેરીમાં શું છે કે એકલી મીઠાશ નથી, ખટાશ ઉલટીની મીઠાશ થયેલી છે. એટલે એનો ટેસ્ટ ખટાશ, થોડી ખટાશ અને મીઠાશ સાથેનો છે. જો એકલી મીઠાશ હોય તો સાકર જેવી લાગે, બહુ મીઠાશ હોય તો સેકરીન જેવી લાગે. પણ કેરી કઈ એકલી મીઠી નથી, પણ જીવ મીઠાશ ની સન્મુખ થાય છે તો ખટાશ ને છોડી દે છે. મીઠાશ ને સન્મુખ થયેલો ખટાશ ને કેરી ખાતી છે એમ નહીં કે બહુ બહુ મીઠી ભાઈ કેરી બહુ મીઠી, બાકી તો હારે હારે જે ખટાશ છે એને લઈને એનો ચોક્કસ પ્રકારનો સ્વાદ બીજા ફળ થી કે સાકર થી જુદો પડે છે. એકને સન્મુખ થતા સ્વાદ માં બીજા થી વિમુખ થવાય છે. આપણે દ્રષ્ટાંત આપણે પકડવું થાય અને એમાં એ સારાપણા ની કલ્પના કરે છે. એને મોહ ને રાગ મીઠો લાગે છે. આ એનું ફળ જન્મ મરણ ને પરિભ્રમણ છે. આ બિલકુલ જ્ઞાન સતત ધારાવાહી ચાલુ છે. જ્ઞાન ગુણ ને પર્યાય એક રાગ ચારિત્ર ગુણ ને પર્યાય માં સતત ધારાવાહી ચાલુ છે. આ જીવ જ્ઞાન થી વિમુખ થઈને રાગ નો સ્વાદ લેવામાં એટલો એકાકાર થયેલો છે કે એના ફળમાં અનંત દુઃખ લઈને જન્મ મરણ ને ભોગવે છે. હવે શ્રી ગુરુ કરુણા કરીને એમ કહે છે કે તું પડખું ફેરવ. કેટલું કામ કરવાનું છે, કરવટ બદલવા જેટલી વાત છે, પડખું ફેરવવા જેટલી વાત છે. જે જ્ઞાન ધારાવાહી ચાલે છે એમાં જ્ઞાન વેદન નો સ્વાદ લે એકાકાર થઈને, અને રાગ ચાલતા હોય પણ એનાથી વિમુખ થઈ જાય ભલે હોય. હજી કઈ તાત્કાલિક એનો ક્ષય થઈને સ્વભાવ નહીં થાય, પણ જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં એનાથી તું વિમુખ થઈ જાય ને, એક વાર વિમુખ થઈશ તો તારી જન્મ મરણ ની અનંતતાને તોડી નાખીશ, ઝાકળ તૂટી ગઈ, તારી શંખલા તૂટી ગઈ, પછી અનંત જન્મ મરણ નહીં રહે. આટલી સહેલી વાત છે, કેટલી આટલી સરળ અને સહેલી વાત છે, હાટી ઘૂટી નથી કોઈ એવી. એને વિચાર્યું નથી, એને ધ્યાન દીધું નથી, લક્ષ દીધું નથી, અથવા અનંત જન્મ મરણ ના દુઃખ થી છૂટે, ચારે ગતિના જન્મ મરણ ના દુઃખ થી છૂટે. કેટલા પ્રાણીઓની કેવી દશા છે, કીડી મકોડા તો છુંડાઈ જાય ને મરે છે, આ પતંગી આદિ બળીને મરે છે, તો બળે ત્યારે સમજણ પડે કે છુંડાવું છું ને પડાવું છું. જન્મતાના એટલા દુઃખ, મરતાના એટલા દુઃખ, આ બળવા છુંડાવાના એટલા પીડાના એટલા દુઃખ, રોગના એટલા દુઃખ અને ટેન્શન ના એથી વધારે દુઃખ આવે છે ને, ટેન્શન માણસ અને એટલા દુઃખ, આ બધા દુઃખ નું નુકસાન મટે અને સાદી અનંત અનંત સમાધિ સુખ નું સુખ મળે, શાંત સુખ મળે, એનું મૂલ્યાંકન જેમ કરતો નથી. શું કરે છે? મૂલ્યાંકન કરતો નથી કે આટલો નફો નુકસાન નો જો વિષય હોય તો મારો એ વિષયમાં રસ કેટલો આવવો જોઈએ. બહારમાં નફો વધે તો રસ વધે છે કે નહીં? નફાનો એક સોદો આવે તો રસ વધે કે ન વધે? ભાઈ તમારી ચીજ જે મારાને ખપતી હતી 12 રૂપિયા ખપશે હવે. પરિસ્થિતિ કઈક એવી બદલાણી છે સંયોગોની કે તમારી ચીજ મારાને ખપતી હતી એમાં તમે 8 આના 12 આના લેતા હતા. શું રૂપિયાનો દોઢ મળતો હતો, 50% નો પ્રોફિટ હતો, એ હવે સીધો બીજા 1200% એમાં વધે છે. ઠીક, કેટલો રસ વધે? હજી થાય કરે બધી વાત સાચી, તમે તાર ખોટા હોય, રસ કેટલો વધે? અહીંયા સાંભળે છે આ સાદી અનંત અનંત સમાધિ સિદ્ધ પદમાં વિરાજમાન થઈ જઈશ, તો 3 લોક નો નાથ થઈ જઈશ, ઓલું તો ભિખારી પણ છે, એમાં તો ભૂતગળ પાસે સુખ માગવાની ભીખ છે. 3 લોક નો નાથ બાદશાહ થઈ જઈશ, પણ એનો જો રસ ન આવે, એનો ઉત્સાહ ન આવે, તો એ પાત્રતાનો અભાવ સૂચવે છે. શું સૂચવે છે? પાત્રતાનો અભાવ સૂચવે છે. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. આ 40મા પત્રાંકમાં વાત લીધી છે. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે, એને રસ આવવો જોઈએ, એકદમ ઉત્સાહ આવવો જોઈએ. ઘરે મારા આટલા લાભ ની વાત છે, પછી જેમ 12માં આંખો મીચીને કામ કરે છે, બધું કઈ ગણે નહીં, ભૂખ બેઠે તરસ બેઠે કઈ ગણે નહીં, એમ અહીંયા પણ કઈ ન ગણે તેથી વારો આવે, હું છે ગણવા બેસે કે મને નહીં ફાવે ને મને અનુકૂળ નહીં પડે ને મને આમ થશે તેમ થશે, ત્યાં સુધી વારો આવતો નથી. એવો રસ છે, એવો આત્મા છે, અને કશાયો તેનાથી ભિન્ન રસવાળા કશાયેલા બેસવા જ છે. થૂ થૂ કરીને થૂકી નાખવું પડે એવું છે. તેમની સાથે જે એક પણ વિકલ્પ કરવો તે અજ્ઞાન થી છે. તેમની સાથે જે એક પણ વિકલ્પ કરવો તે અજ્ઞાન થી છે. આમ એક મધુર ચૈતન્ય રસ છે, એક કષાય નો કષાયેલો સ્વાદ છે, અને છતાં બે ને ભેળસેળ કરીને સ્વાદમાં લેવું એ જ આ જીવનું અજ્ઞાન છે, આપણી મોટી ભૂલ કરે છે, અને એ જ જીવનું મોટું અજ્ઞાન છે. આ અજ્ઞાન કેમ થાય છે અને જ્ઞાન કેમ થાય છે, બહુ સરસ અમૃતચંદ્ર આચાર્ય દેવ ની પ્રતિપાદન શક્તિ પણ કોઈ અસાધારણ છે. આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે, આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે, બીજી રીતે નહીં. શું
આ વિધિ?
કઈ રીતે આ વિધિ? રીત કહો, વિધિ કહો, કાર્ય પદ્ધતિ કહો, બધું એક જ છે. શું આ રીતે? એટલે આ વેદન થી પકડવાની રીત, બીજી જાણવાથી, વિકલ્પ થી, એવી રીતે વિચારવાથી એમ નહીં. આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે, એટલે કે ભિન્નપણે વેદે, તેથી શું એને પકડાય છે કે અકૃત્રિમ નિત્ય પકડાણો પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર ગયો, અને પરિણામ સિવાય દ્રવ્ય ઉપર જવાનો બીજો કોઈ ઉપાય નથી. એ પર્યાય નો ઉપકાર છે. ઠીક, એ પર્યાય નો ઉપકાર છે કે વાયા અંદર જવું હોય તો પર્યાય સિવાય દ્રવ્ય ઉપર જવાનો કોઈ ઉપાય નથી. નિત્ય વડે અનિત્ય વડે નિત્ય સધાય છે, અનિત્ય દ્વારા નિત્ય સધાય છે. ગુરુદેવ કહેતા અનિત્ય દ્વારા નિત્ય સધાય છે, એક જ એની ચેનલ એક જ છે, એમાં બીજી કોઈ કાર્ય પદ્ધતિ કે કોઈ બીજો રસ્તો નથી. દાખલ થવાનો, અંતર્મુખ થવાનો આ એક જ ઉપાય છે. કેમ કે જ્ઞાન જ્ઞાન ને વેદે તો સ્વસન્મુખ થાય, જ્ઞાન રાગ ને વેદે તો સ્વસન્મુખ થાય. દિશા ફેરાઈથી થાય છે. તેથી અકૃત્રિમ નિત્ય એક જ્ઞાન જ હું છું. આ ત્રિકાળી ઉપર આવ્યો. તેથી અકૃત્રિમ એક જ્ઞાન જ હું છું, પરંતુ કૃત્રિમ અનિત્ય અનેક જે ક્રોધાદિક તે હું નથી, એમ જાણતો થકો અથવા એમ અનુભવતો થકો. હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, પછી થોડી ભૂલ કરતો નથી. જ્યારે ઝેર ને ઝેર જાણ્યું, એ ઝેર નો છાંટો છાંટાને પણ અડે નહીં, છાંટાને તો અડે નહીં પણ એનાથી દૂર ને દૂર રહીએ કે ભાઈ આ ઝેર ની બાટલી છે એને રસોડામાં ન રખાય, અહીંયા રસોઈના સાધનો પડ્યા છે, ક્યાંક છાંટો પડી જાય એના ઉપર. અને બાટલીને અડ્યા હોય તો કે હાબુથી હાથ ધોઈ નાખજો પછી રસોઈ કરજો, બે વખત હાથ ધોઈને પછી રસોઈ કરજો, કેમ કે બાટલીને અડ્યા છો. જ્યારે ન અડ્યા હોય તો આ જરાય આત્મવિકલ્પ ન કરે પછી, જ્યારે જાણ્યા પછી તો એમ કે છે.